તારીખ 21/9/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 672 અને 673 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 391.
જેને ધનનો આદર છે સમયકાળની ગાથા 1 ઉપરના પ્રવચનમાં પહેલી ગાથા જેને ધર્મનો આદર છે એને સિદ્ધપદનો સ્વીકાર છે તેને લક્ષ્મીની રુચિ હોય રુચિનો ગુણ છે કે જેને ધર્મ એટલે નિર્દોષતાનો આદર છે ધર્મ એટલે રૂઢિ રિવાજ નહીં ધર્મ એટલે કોઈ મન વચન કાયાની ક્રિયા નહીં ધર્મ એટલે આત્માની પવિત્રતા નિર્દોષતા વિતરાગતા એનો જેને આદર છે અથવા જેને સિદ્ધ પદનો સ્વીકાર છે બે અપેક્ષા છે એમાં એક તો જેને સંપૂર્ણ શુદ્ધ થવું છે તે આખરી પહોંચવાનો જે ધ્યેય છે તે સિદ્ધ પદ છે આખરી પહોંચવાનું જે સાધ્ય છે સિદ્ધિનું સાધ્ય તે સિદ્ધ પદ છે એ જેને સ્વીકાર્યું છે અથવા અંદરમાં પોતાના નિર્દોષ પરમાત્મ તત્વ જે સિદ્ધપદ સ્વરૂપ છે તેને સ્વીકાર્યું છે તેનો જેને સ્વીકાર છે એટલે શુદ્ધ આત્માનો જેને સ્વીકાર છે તેને બહારમાં જળની રુચિ લક્ષ્મીની રુચિનો અભિનય જોઈએ લક્ષ્મી કહેતા પૈસા દ્વારા ખરીદવામાં મેળવવામાં જે કાંઈ ભોગ અને ઉપભોગના સાધનો છે તે બધાનો સમાવેશ એમાં થાય છે અથવા તમામ પ્રકારની જે અનુકૂળતાઓ છે સમસ્ત પ્રકારની જે સગવડો છે તેની જેને રુચિ છે તેને પણ લક્ષ્મીની જ રુચિ છે ધર્મનો આદર નથી જેને આનો આદર છે એને આનો આદર નથી આનો આદર છે એને આનો આદર નથી પરસ્પર વિરુદ્ધ છે શુદ્ધ ચૈતન્યની રુચિમાં જળની રુચિનો અભાવ છે અને જળની રુચિમાં શુદ્ધ ચૈતન્ય તત્વનો રુચિનો અભાવ છે જેને આત્મપદ જોઈએ સિદ્ધપદ જોઈએ નિર્દોષતા જોઈએ તેને જેના નિમિત્તે જેના આશ્રયે વિભાવ અને વિકાર ઉત્પન્ન થાય છે એવા પદાર્થોની એને રુચિ નથી કેમ કે એ બધા વિભાવના નિમિત્ત છે એનું લક્ષ્ય કરતા એની રુચિ કરતા તેની અપેક્ષા બુદ્ધિ થતા અથવા તે પદાર્થોમાં સુખ બુદ્ધિ થતા જીવને અનેક પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે તેમાં નિર્દોષતાનો નિષેધ છે અને વિકલ્પ ભલે ન કરે કે નિર્દોષતાનો નિષેધ છે પણ એ દોષના આદરમાં જ નિર્દોષતાનો નિષેધ થઈ જાય છે આપોઆપ એટલે જેને શુદ્ધ થવું છે આત્માનું શુદ્ધિકરણ જેને કરવું છે તેને અશુદ્ધિના કારણો છે અશુદ્ધિના નિમિત્તો છે એની રુચિ એની અરુચિ થઈ આવે છે, રુચિ થતી નથી એટલે એની અરુચિ થઈ આવે છે. સ્વલક્ષે પોતાના પરિણામમાં જોવે છે કે પરિણામ આમ બહારમાં જતા રાગાદીની મલિનતા ઉત્પન્ન થાય છે, પર પદાર્થ બાજુ પરિણામ ખેંચાતા મલિનતા, રાગ દ્વેષ મોહ આદિની મલિનતા ઉત્પન્ન થાય છે, અને એક અંતર્મુખ થતા નિર્દોષતા અને વિતરાગતા ઉત્પન્ન થાય છે. એવું જેને પોતાના પરિણામનું જ્ઞાન થાય છે, સમજણ થાય છે, તેને સૌમાં જ પ્રાથમિક રીતે પ્રારંભમાં એની રુચિનો ફેર પડે છે. જે ફેર પડે છે એ અનાદિની જે જળની રુચિ છે અને વિભાવની રુચિ છે એના ઉપર પહેલો ઘા પડે છે. રુચિ ઉડી જાય છતાં આસક્તિના કેટલાક પરિણામ થાય મોક્ષ માર્ગની જીવને, એ જુદી વાત છે. એમ કે છે બીજી લીધી છે, આસક્તિ આવે તે જુદી વાત છે, એ ચારિત્રમોની આસક્તિ છે. એવા આસક્તિના પરિણામમાં ધર્મી જીવ જાગૃત છે, તેને તે આસક્તિના પરિણામનો નિષેધ છે, તે આસક્તિના પરિણામથી પણ તે છૂટવા ચાહે છે. એટલું જ નહીં, તે આસક્તિના પરિણામ છૂટવા માટેનો એનો પુરુષાર્થ, એનો ઉદ્યમ, એનો પ્રયત્ન, એનો અભ્યાસ સતત ચાલુ રહે છે. એટલે એવી સ્થિતિની વાત જુદી છે એમ કહેવું છે. આસક્તિ આવે તે જુદી વાત છે, એટલે આસક્તિના પરિણામ ભલે હોય એમ નથી કહેવું, અથવા એ આસક્તિના પરિણામ ભૂમિકા અનુસાર આવે છે માટે વાંધો નહીં એમ પણ એનો આદર કરવો નથી, એને સંમત કરવા નથી. ખરેખર તો રુચિ જેની ફરી છે એનું એને પોષણ નથી. રુચિમાં રુચિના વિષયનું જ પોષણ રહે છે, અને રુચિથી વિરુદ્ધ વિષયના પોષણ રહેતું નથી. એટલે આસક્તિના પરિણામ આવે છે એ જુદી વાત છે, એટલે જુદી જાતની વાત છે, એનો તો નિષેધ છે ને એનું પોષણ નથી ધર્મીને. છતાં ધર્મી જીવના પરિણામમાં એ ભાવ દેખાય છે, જોવામાં આવે છે, એ વાતની અપેક્ષા એની મર્યાદા રાખીને વાત છે. કેમ કે સાધક જીવ છે તેથી આંશિક સાધકપણું છે અને આંશિક બાધકપણું છે, આસક્તિના પરિણામનું બાધકપણું છે. એને જેનું એને જ્ઞાન છે, જેની એને જાગૃતિ છે, એ બરાબર પોતાના પરિણામને વિશે જાગૃત છે, અને રુચિથી જેનો એ સ્વીકાર કરતા નથી એવા એ પરિણામ છે. સમયસરની પહેલી ગાથા છે માં એક વિશિષ્ટ વાત એ લીધી છે કે આચાર્યદેવ, ટીકાકાર આચાર્યદેવ કહે છે કે મારા આત્મામાં પરમાર્થે હું સિદ્ધપદ સ્વરૂપ છું એમ જાણું છું, માનું છું, અવલંબું છું, મારા પરમાત્મ તત્વને અંદરમાં અવલંબું છું, સાથે સાથે જે સાંભળનાર શ્રોતા છે એને પણ એમ કહું છું કે તારો આત્મા પણ અંદરમાં પરમાત્મ તત્વ રૂપે છે, એમ સ્થાપીને આ વાત કરું છું. તારી અવસ્થામાં પામરપણું છે એનું જ્ઞાન છે, પણ એ પામરપણું તો ત્યાં સુધી છે જ્યાં સુધી તારા પરમાત્મા તત્વને તું ભૂલી ગયો છો ત્યાં સુધી. એવી માંગલિકની ગાથામાં પાયાની વાત નાખીને પછી આખા સમયસારની અમે ટીકા કરી છે. એ ગાથાની આ વાત છે, તે સિદ્ધ પદથી વાત કરી છે. આસક્તિ આવે તે જુદી વાત છે, પણ રુચિ હોવી ન જોઈએ. શું કહે છે? પર પદાર્થ પ્રત્યે ચારિત્રમોહની આસક્તિનો ક્ષણિક પરિણામ ઉત્પન્ન થાય તો પણ અરુચિ હોવી જોઈએ, તેની રુચિ ન હોવી જોઈએ. ચારિત્રમોહની આસક્તિ થાય એક વાત છે, ને રુચિ રહેવી એ બીજી વાત છે. જેને પરપદાર્થ પ્રત્યે રુચિ છે એને દર્શનમોહ સહિતના પરિણામ છે એમ કહેવું થાય. દર્શનમોહ ગયા પછી સાધક અવસ્થામાં ચારિત્રના મોહના પરિણામ ગુણસ્થાન અનુસાર રહે છે. ચોથા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય, પાંચમા ગુણસ્થાનમાં તે ગુણસ્થાનને યોગ્ય, પછી છઠ્ઠા ગુણસ્થાનથી તો સર્વવિરતી દશા છે. ત્યાં કોઈ પ્રકારની બાહ્ય પદાર્થોને વિશે આસક્તિ જોવામાં આવતી નથી. પ્રશસ્ત રાગ રહી ગયો છે, અપ્રશસ્ત રાગ મટી ગયો છે, પણ અપ્રશસ્ત રાગ નથી એટલે બાહ્ય વિષયોની આસક્તિના પરિણામ જોવામાં આવતા નથી. ચોથે પાંચમે ગુણસ્થાને આ શક્તિ આવે તો પણ રુચિ ન હોય એ સ્થિતિ હોવી જોઈએ. કોઈ એમ કહે કે અમને ચોથું ગુણસ્થાન છે, પાંચમું ગુણસ્થાન છે, આ શક્તિના થોડાક પરિણામ છે, રુચિની ખબર નથી, તો એ વાત ખોટી છે. પોતાની રુચિ ક્યાં કામ કરે છે? શુદ્ધાત્મ તત્વની જેને રુચિ પ્રગતિ છે એને રુચિનો વિષય એ પોતાનો શુદ્ધ આત્મા છે. નિજ પરમાત્મ તત્વ સિવાય એને કોઈ રુચિનો વિષય નથી. કેમ કે એમાં અનંત સુખ ભર્યું છે, અનંત આનંદ ભર્યો છે, એના એ આરામનું આશ્રયનું સ્થાન છે, નિજ ઘર છે, પારકું ઘર પાર્કિંગ છે, ગમે તેવું હોય તો પણ એ પાર્કિંગ છે. જો કે આત્માની બરાબરીમાં તો કોઈ ઘર છે નહીં. આત્મામાં જે અનંત ગુણો છે, દિવ્ય ગુણો છે, અનંત જ્ઞાન, અનંત આનંદ વગેરે જે ગુણો છે એની બરાબરીમાં તો જળ પદાર્થો તદ્દન ખાલી છે. એવા ગુણોથી જળ પદાર્થો તો તદ્દન ખાલી છે, શૂન્ય છે. પ્રશસ્ત રાગ નામ મુખ્ય નિમિત્ત વિતરાગ દેવ, વિતરાગ ગુરુ ને વિતરાગ શાસ્ત્ર છે. સત્પુરુષો છે, ધર્મી છે, ધર્માત્માઓ છે, તેમના પ્રત્યે આદર, બહુમાન, ભક્તિ, અર્પણતા તથા જે રાગ થાય એ બધો પ્રશસ્ત રાગ છે. ખાસ કરીને એટલું પ્રશસ્ત રાગની મર્યાદા છે. લોકો લૌકિક શુભમાં તો બીજા ઘણા ભાંગા છે. કોઈ દવાખાના ખોલે છે, કોઈ ધર્મશાળાઓ બંધાવે છે, કોઈ પાણીના પરબ પણ ખોલે છે, વાવ કૂવા બંધાવે છે. એ બધા શુભરાગમાં જાય છે, આ ગરીબને દાન દે છે, ભૂખ્યાને જમાડે છે, પક્ષીને ચણ નાખે છે, અનેક પ્રકારના લૌકિક શુભભાવો છે. પણ તે પ્રકારના શુભભાવોની કક્ષા ઘણી ઘણી હીન છે જે આ પ્રશસ્ત શુભરાગ છે. વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનો અને ધર્મ પ્રત્યેનો એમાં ઘણો મોટો ફેર છે. મુનિરાજને તો પારમાં કોઈ દાનનો પ્રકાર તો છે નહીં, જ્ઞાન દાન સિવાય એમની પાસે બીજું કાંઈ છે નહીં કે આપે, એ કોઈ જડ ચીજ નથી, જ્ઞાન કોઈ જડ ચીજ નથી, તે ચૈતન માંથી નીકળતી ચીજ છે. બીજા દાનમાં એવું છે કે જેટલું કાંઈ આપે એમાંથી ઘટે, લાખમાંથી 50,000 આપે તો 50,000 ઓછા થઈ જાય. આ જ્ઞાન એવી ચીજ છે એમાંથી આપે તો કાંઈ ઘટે નહીં. જેમ વાસણને માંજે ઉટકે અને વાસણ વધારે ચળકાટ પકડે, પિત્તળનું હોય, ચાંદીનું હોય, સોનાનું વાસણ હોય, એ બરાબર ત્યાં સ્પીકર નથી ચાલતો, માસણ માંજે ને ઉટકે ને ઉટકે એમ ચળકાટ પકડે, એમ જ્ઞાન તો જેટલું પરિચર્યન થાય, જે જ્ઞાન દાનથી જ્ઞાનનું પરિચર્યન થાય છે, જ્ઞાન ઉટકાય છે, વધારે ને વધારે ઉજળું થાય છે, ચળકાટ મારે છે, તે જ પકડે છે. જ્ઞાનનો એવો પ્રકાર છે. સીધને વંદન કરનાર બીજાને વંદન કરતો નથી. શું કહે છે? સીધ પરમાત્માને વંદન કરનાર બીજાને વંદન કરતો નથી. સુદેવને વંદન કરે નહીં, બીજા દેવદેવીઓને વંદન કરે નહીં. જે સિદ્ધપદને વંદન કરે છે તે પરિપૂર્ણ વિતરાગતાને વંદન કરતો હોવાથી, પરિપૂર્ણ વિતરાગતાને તે નમતો હોવાથી, રાગી દ્વેષી મોહી છે એવા જીવો ભલે દેવ એવું નામ ધરાવતા હોય, કેમ કે એમ કે ભાઈ તો દેવ છે ને, એમ કે દેવ એવું નામ ધરાવતા હોય તો પણ તે વંદનીક નથી અને તો પણ તે પૂજનીક નથી. સીધને વંદન કરનાર બીજાને વંદન કરતો નથી, બીજા દેવને વંદન કરતો નથી ને બીજા જળને વંદન કરતો નથી. આ લક્ષ્મીની રુચિ વાળા છે, લક્ષ્મીને વંદન કરે છે ખરેખર તો. એમાં આ દુકાને જાય છે ને વેપારી વાણિયા બધા, સવારમાં ઉમરાને પગે લાગે, ઠાકર થાય ત્યારે ઉમરાને પગે લાગે, કાંટાને પગે લાગ્યો, કઈક કરે છે તમારા તીવ્ર ગ્રહિત મિથ્યાત્મના, તીવ્ર ગ્રહિત મિથ્યાત્મના પ્રકાર છે અને તીવ્ર પૈસાની રુચિનું એ પ્રદર્શન છે. ખડિયાને લેખણને રાખડી બાંધે છે, કરે છે અતિ આદર ભાવ બતાવે છે, એના નિમિત્તે પૈસા મળે છે, કાંટાને હાર પહેરાવે છે, ફૂલ ચડાવે છે, લીંબુ લગાડે છે, મરચા લગાડે છે, કેટલું તાર વગરનું તોફાન છે બધા, એ બધા પોતાના આત્માથી અને નિર્દોષતાથી વિરુદ્ધ જવાના પ્રકાર છે. સમજણમાં આવ્યા પછી એ બધું હોય તો પણ છોડી દેવું જોઈએ. એનાથી આત્માને લાભ નથી પણ નુકસાન ઘણું છે. કેટલું નુકસાન છે એની ખબર નથી, એટલે એમને એમ ગાડું ચાલે છે. સીધને વંદન કરનાર બીજાને વંદન કરતો નથી, એને તો એક જ વંદન કરવા યોગ્ય છે. નિશ્ચયથી પોતાનું નિષ્પરમાત્મા સિદ્ધપદ વંદન કરવા યોગ્ય છે. વ્યવહારથી અનંતા સિદ્ધો છે, એ વંદન કરવા જોઈએ છે. એ સિવાય બીજાને વંદન કરતો નથી, કોઈ દેવને નહીં ને કોઈ જળ પદાર્થોને નહીં. જે જળની રૂચિમાંથી બધા પ્રકાર નીકળ્યા છે, દેવની માન્યતાના પ્રકાર, દેવ દેવીઓની માન્યતાના પ્રકાર, ત્યાંથી માંડીને જળ પદાર્થોને પૂજવાના પ્રકાર, આ કોઈ પીપળાને પૂજે છે તો એ કેન્દ્રી છે, તેરિયન જ ગતિમાં છે. ગાયને પૂજે છે, તેરિયન છે, પંચેન્દ્રિય સમની તેરિયન છે. એ બધું એક જ, એક માન એક બાપ છે બધા. એ પોતાનું નિજ ઘર ચીક્યો પછી આ ઘર હારું, આ ઘર હારું હિસાબ છે. આજે આને પૂજે છે, કાલે બીજાને પૂજશે. આજે પદ્માવતીને પૂજે છે, આજે માહિતી લાકડા ગીરા છે ને ત્યારે કહેવાતા નહીં. આજે પદ્માવતીને પૂજે છે ને કાલે સિકોત્રીને પૂછશે, મેલડીને પૂછશે, કેટલી પૂછશે, કાંઈ એનો કાંઈ મેળ રહેશે. પદ્માવતી ની બાબતમાં કોઈ નિષેધ કર્યો છે વગર નામથી છાપામાં આપ્યું છે એ સારું નથી. સમસ્ત સંઘને બહુ દુઃખ થયું છે અને શાસ્ત્ર ની અંદર એનું પ્રમાણ છે, માનવા જેવા છે, એવા કોઈ નાનામાં લખાણો સંઘે ભરમાવું નહીં અને બરાબર પોતાની માન્યતામાં દ્રઢ રહેવું, આવું માયલું છે, એવું અંધારું ચાલ્યું છે. દલીલ કરવા વાત એટલી છે કે વિતરાગતા જેનામાં છે, જેને રાગ નો આદર છે તે રાગી ને પૂજે, વિતરાગતા નો આદર છે તે વિતરાગી ને પૂજે. પ્રસાદ ની વાત છે, વ્યવહારે પૂજવાની નથી. રાગી ને પૂજવાથી દોષવાન ને પોષણ આપવાથી શું ફાયદો? એક તો એનામાં દોષ છે, એને તમે પૂજો છો એટલે એને 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 અનુમોદો છો, તમે એને પોષણ આપો છો. અને એવો દોષ મને હોય એવું એમાં આપો આપ આવી જાય છે. રામચંદ્રજી મોક્ષે ગયા છે, મુનિ સુવ્રતનાથ ભગવાન ભીષ્મા તીર્થંકર થયા, એમના સંકાળમાં રામચંદ્રજી નો ઉદય છે અને તે ભગવાન તે મોક્ષે ગયા છે. હવે કોઈ એમ નથી શક્રેશ્વરની વાત એક બાજુ મૂકો કે તમારી રામાયણ એમ કે છે કે રામચંદ્રજી તો મોક્ષે ગયા છે, શા માટે તમે રામના મંદિરમાં આવતા નથી ને રામ નામ લેતા નથી? તમને પક્ષપાત છે મહાવીર ભગવાનનો, તમને પક્ષપાત છે ઋષભદેવ ભગવાનનો અને સુમંદર ભગવાનનો. એ બધા મોક્ષે ગયા ને આ મોક્ષે ગયા, એના તમે મંદિર બંધાવો છો ને કા રામના મંદિર બંધાવતા નથી? અને કેમ રામના મંદિરમાં આવીને તમે દર્શન પૂજન કરતા નથી? ઠીક, બોલા બધા તો એક બાજુ મૂકો. આ તો તમારી રામાયણ કે છે કે રામચંદ્રજી છે એ તે ભવે મોક્ષે ગયેલા છે, એમાં તો કોઈ બેમ જ છે નહીં. તો હજારો વર્ષ તો એમને રાજ કર્યું, 17,000 વર્ષ રાજ કર્યું છે આપણે રામાયણ. અંગીકાર કરો ચારિત્ર માલ એટલે નિર્મળ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન તો એમને હતું જ. પછી મુનિ દશા અંગીકાર કરીને વિશેષ સ્વરૂપ સ્થિરતામાં સ્વરૂપનું આરાધન કરીને મોક્ષ ગયા, પરિપૂર્ણ સિદ્ધ દશાને પામ્યા. કેમ તમે એમને માનતા નથી જોયા? એમ કે એમને માનનારા એમને નામે એમને બાને ગૃહિત મિથ્યાત્મને પોષે છે. એમનું વિકૃત સ્વરૂપ દેવ તરીકે સ્થાપે છે, એમને રાગી તરીકે સ્થાપે છે, રાગી તરીકે બેસાડે છે. તેથી એમને વંદન પૂજન યોગ્ય નથી. અરે ખુદ વિતરાગ તીર્થંકર હોય અને એમને રાગી તરીકે સ્થાપે તો એને પણ વંદન પૂજન યોગ્ય નથી. કે ગા અમારા મહાવીર ભગવાન, પણ એમને રાગના નથી. જેમ રામચંદ્રજીને માથે મુકુટ પહેરાવે છે, કપડા પહેરાવે છે, બાજુમાં સીતાજીને બેસાડે છે, લક્ષ્મણને બેસાડે છે, એટલે વિતરાગને આભૂષણ પહેરાવે છે, તો આપણે વંદન પૂજન કરતા નથી. રામચંદ્રજીની વાત ક્યાં કરે? ખુદ તીર્થંકર હોય તો પણ ન થાય. એટલે એમાં કોઈ વ્યક્તિ વિરોધ નો સવાલ નથી રહેતો, પક્ષાપક્ષી નો સવાલ નથી રહેતો કે રામચંદ્રજી વિપક્ષમાં છે, મહાવીર સ્વામી નો પક્ષ છે, એ પ્રકાર નથી. બંને પ્રત્યે, મોક્ષમાં પહોંચનાર પ્રત્યે એક જ સરખો જ્ઞાન ને એક જ સરખો બહુમાન નો ભાવ, ભક્તિ નો ભાવ રહે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. પણ કોઈના નામે કોઈ ગ્રહિત વિખ્યાતને પૂછે, કોઈને મુખ્ય કરીને કોઈ દોષને પૂછે, વિખ્યાતને પૂછે, અધર્મને પૂછે, તો એનો નિષેધ કરવા અર્થે બહારની અંદર વ્યવસ્થા રાખવામાં આવે છે. બાહ્ય વ્યવહારની એ વ્યવસ્થા છે. જેને બાહ્યમાં એ પ્રકારે વિવેક છે, એ પછી આગળ વધીને અંદરમાં કાંઈ કાર્ય કરી શકે. પણ બહારમાં પણ વિવેક ન હોય, એને અંતરના વિવેક નો પ્રશ્ન રહેતો નથી. અથવા જેને નિમિત્ત નો વિવેક નથી, તેને ઉપાદાન નો પણ વિવેક નથી. આગળ આપણે જેને નિમિત્ત નો વિવેક નથી, કેમ કે તો સ્થૂળ વિષય છે, ઉપાદાન તો સૂક્ષ્મ વિષય છે. નિમિત્ત નો વિવેક નથી અને ઉપાદાન નો પણ વિવેક નથી, એટલી વાત છે. સીધને વંદન કરનાર બીજાને વંદન કરતો નથી. એ સીધ એટલે નિજ પરમાત્મ પદ છે, શુદ્ધાત્મ પદ છે, એમાં જે અંતર નમે છે એ બહારમાં જળને નમતો નથી, ચૈતન્યને નમે છે તે જળને નમતો નથી. 673 છે પાનો, 185 લક્ષ્મીની રુચિ વાળાને સીધની રુચિ નથી. માટે કહે છે કે રુચિ પલટાવ. અને પંચ પરમેશ્વરની એ બધું સ્મરણ, પંચ પરમેશ્વરનું સ્મરણ એને વિસ્મરણ છે ખરેખર. અને એ પંચ પરમેશ્વરની પૂજા કરે છે, સ્તુતિ કરે છે, ભજન ગાય છે, એ મોહનું ભજન છે. કેમ ભજન છે? એ મોહનું ભજન. રાગ ને રાગ એને મીઠો લાગે છે, એ પ્રકારનો રાગ પણ મીઠો લાગે છે, મોહનું ભજન છે. દીપચંદજી અનુભવ પ્રકાશનો બહુ પ્રેમી છે, કેવા છે જીવો કે પક્ષીથી ને જંગલમાં રહેતા હોય તો એ શિયાળ ને રણની જેમ જંગલમાં રહે છે, અને કોઈ શેઠિયા થઈને બાગ બગીચા ને મહેલમાં રહેતા હોય તો ગામમાં શ્વાન કૂતરા રહે છે એમ કહે છે. ગામમાં શ્વાન ને જંગલમાં શિયાળ એવી રીતે વાત કરે છે. શિયાળ ગયા જંગલ માં રખડ્યા કરે, આ બધે રખડ્યા કરે, આ ઓફિસ માં રખડ્યા કરે, અને બહુ નજીક ના ભવિષ્ય માં તિર્યંત ગતિ ને પ્રાપ્ત કરનારા છે. નૈગમ નહીં, ભાવિ નૈગમ નહીં, એને અત્યારથી તિર્યંત કહેવામાં આવે છે. ભાવે તિર્યંત છે, દ્રવ્ય મનુષ્ય હોવા છતાં ભાવે તિર્યંત છે. માટે કહે છે કે રુચિ પલટાઓ, પ્રથમ માં પ્રથમ રુચિ પલટવી જોઈએ. કર્મ કરનારાને જો પોતાની રુચિ ઉપર લક્ષ નથી, રુચિની ખબર નથી, તો એને કાંઈ ખબર નથી. અનાદિની જે રાગની રુચિ છે, ધર્મને નામે પણ રાગની રુચિને પોષે છે, અને જે રાગની રુચિને પોષે છે, રાગના ફળમાં લપટાયા વિના રહેશે. અત્યારે કદાચ વૈરાગ્ય હોય તો ભવાંતર ની અંદર એ વૈરાગ કઈ રહી શકશે, એ પરિસ્થિતિ થાય. પર્યાયમાં હું સિદ્ધ છું એવી રુચિ થઈ, એટલે પર્યાયમાં રુચિ થઈ કે હું સિદ્ધ છું એમ બોલું છું. પર્યાયમાં હું સિદ્ધ છું એમ માથી રચના. પર્યાયમાં એની રુચિ થઈ કે હું સિદ્ધ છું, તેને એ પરમાણુ પણ રુચિ હોવી જોઈએ. શું કહે છે? એને નિજ સિદ્ધ પદ ની રુચિ થઈ, રુચિ તો પર્યાયમાં પ્રત્ય છે ને, એમ કહે. વર્તમાન પર્યાયમાં જેની એવી રુચિ થઈ કે હો હું તો અંદરમાં પરમાત્મ તત્વ રૂપે છું, મારું પરમ તત્વ જ સર્વોત્કૃષ્ટ છે, અને એ જ જેને રુચિમાં રુચ્યું એને તો એક પરમાણુની ને એક રાગના કણની પણ એને રુચિ હોવી જોઈએ. એને જળની રુચિ અને રાગની રુચિ ન હોવી જોઈએ. રુચિમાં અંશત ફેરફાર નથી થતો. અમને થોડીક રાગની રુચિ છે અને અમને થોડીક પરમાણુની રુચિ, જળની રુચિ, આત્માની રુચિ છે. અમારી રુચિ થોડી થોડી બધે વહેંચાયેલી છે, એવું નથી બનતું. એમાં જળ ચૈતન્યના જે વિભાગ છે, રાગ અને વિતરાગતાના જે વિભાગ છે, એમાં પરસ્પર વિરુદ્ધ વિષયોની રુચિ કદી એક સાથે રહી શકતી નથી, થઈ શકતી નથી કે હોઈ શકતી નથી. થોડી રાગની રુચિ છે, થોડી વિતરાગતાની રુચિ છે, બે રુચિ છે, એ વાત બની શકતી. પરમાણુની પણ રુચિ હોવી ન જોઈએ. પરમાણુ એટલે જરા પણ, જળની થોડી પણ રુચિ ન હોવી જોઈએ, રાગની થોડી પણ રુચિ ન હોવી જોઈએ. જો પરિપૂર્ણ વિતરાગ પદની જો એને રુચિ છે તો ગાથા ઋષિનું જે પ્રકરણ છે એ પહેલી જ ગાથામાં ગુરુદેવના પ્રવચનોમાં ખુલ્યું છે. બહુ મહત્વનો વિષય છે. રાગ તીવ્ર થાય અને રાગ મંદ થાય અને લોકો સમજી શકે છે, ઋષિ ક્યાં કામ કરે છે એને સમજી શકતા નથી. આ તકલીફ છે. અને તેથી ઋષિ વિપરીત કામ કરતી હોય અને ધર્મ પ્રાપ્તિની અભિલાષા રાખે છે. ઋષિને ખબર નથી કે રાગની રુચિ છે અને ધર્મની રુચિ છે, પણ ધર્મ કેમ થતો નથી, સમ્યક દર્શન કેમ થતું નથી, એવી અભિલાષા રાખવામાં આવે છે. પણ વિપરીત રુચિ ઝેર પીવાય છે એમાં અમૃતનો સ્વાદ ક્યાંથી આવશે? ધર્મ વિતરાગ દશા તો અમૃત છે, જેને એક વખત પીતા અમર થઈ જવાય છે. ધર્મ તો એક વખત પ્રાપ્ત કરે અમર થઈ જાય છે. વિપરીત રુચિ છે એ તો હાર ઝેર છે. આત્માના નિજ પદને પ્રગટ થવા દેતું નથી. જેમ કોઈનું ગળું દાબીને ગુંગળાવી નાખે પ્રગટ થવાનો જેનો સ્વભાવ છે, શુદ્ધ સમ્યક દર્શનના ચારિત્ર રૂપે પ્રગટ થવાનો જેનો સ્વભાવ છે એનું ગળું દાબી દેવાની વાત છે. ધર્મી નું બારમાં કોઈ વગેરે અધર્મી નું ગળું દાબે તો અરે રાખી કરે. આ તો ધર્મી આત્મા છે જેનો સ્વભાવ શુદ્ધપણે પ્રગટ થવાનો, શુદ્ધપણે પ્રગટ થવાનો છે. એ વિપરીત રુચિ આજે એ ધર્મને ઉત્પન્ન નથી થવા દેતા, અથવા એ વિપરીત રુચિ છે એ આત્માની શાંતિનું ખૂન કરે છે. કારમાં ખૂન કરે તો કાળજું કંપી ઉઠે, પણ આ શાંતિનું આત્માની શાંતિનું ખૂન કરે છે એ વિપરીત રુચિ છે. પણ એને જે રૂચે છે એ વિષય રૂચે છે એ રાગ, જે વિષયમાં રાગ હોય કે રાગનો વિષય પંચેન્દ્રિયના વિષયો હોય, જે કાંઈ એને રૂચે છે ત્યાં એને એવું એક ખૂણું થઈ જાય છે કે એમાં ઝેર છે એનો ખ્યાલ રહેતો નથી. પરિણામમાં બહુ ઊંડું અંતર સંશોધન કરીને રુચિને અને રુચિના વિષયને ખોળી કાઢવા છે. ક્યાં રુચિ કામ કરે છે, નહીતર ધર્મને આના માર્ગમાં તો પત્તો લાગે એવું નથી. ક્યાંય ગમે તે કરીને મરી જાય, પત્તો જ લાગે એવું નથી. એટલે અહીંયા કહ્યું છે એક પરમાણુની રુચિમાં તો શું વિતરાગ થઈ જાય પહેલેથી, રુચિ અપેક્ષા એ પણ એમ જ છે. એટલા માટે કહ્યું છે કે જેને આત્માની રુચિ છે તે સમ્યક દ્રષ્ટિ થાય છે. અને સમ્યક દ્રષ્ટિ કેવા છે કે જેવા સંકેતી ચોથે ગુણ સ્થાને ત્રીજી ઇંચ હોય ચારે ગતિ થવા તેવા સંકેતી સિદ્ધ છે. સિદ્ધના સંકેત અપેક્ષા એ તો બંને સરખા છે. સંકેતમાં કોઈના સંકેતમાં ફેર નથી, સંકેતમાં ફેર નથી ને સંકેતના વિષયમાં ફેર નથી. બંનેનો વિષય એક સરખો છે. સુખ જે પર્યાય વિષય છે અને વિષય પોતાનું નિજ પદ છે એટલે તો બે એક સરખા જ રહે. પર્યાયમાં હું સિદ્ધ છું આવ્યું ને, પર્યાયમાં હું સિદ્ધ છું. આપ કેમ લખ્યું છે પર્યાયમાં હું સિદ્ધ છું? પર્યાયમાં તો ક્યાં સિદ્ધ છે? પર્યાયમાં એવી રુચિ થઈ એમ છે કે હું સિદ્ધ છું, તેને એક પરમાણુની એટલે જરા પણ પરની રુચિ રાગની રુચિ હોવી જોઈએ. દુર્ગંધની અરુચિ હોય છે, સામાન્ય વિચાર કરી શકો. સર્વ મનુષ્યોને દુર્ગંધ નથી ઈચ્છતી. દુર્ગંધ આવે તો કેવી અરુચિ થઈ આવે છે. એનાથી અગાઉથી જ એનાથી છેટેથી જ એનાથી દૂર રહેવાય છે. એવો માનસિક પ્રકાર છે કે નહીં? એમ રાગ એટલે મલિનતા, અને રાગના વિષયો જે મલિનતાના નિમિત્તો છે, અથવા જે સુખથી રહિત છે, ખાલી છે, શૂન્ય છે, એની જેને રુચિ નથી દૂરથી જ એમાં એને નિષેધ કરે છે. દૂરથી જ એને નિષેધ કરે છે, જેમ દુર્ગંધને દૂરથી નિષેધ કરે છે. એક વાર આત્માને જોવે તો એની રુચિ પ્રગટે. આત્માને ઓળખે તો એની રુચિ પ્રગટે. જીવને રુચિ કરવું એ તો એનો પરિણામ સ્વભાવ છે. હવે ક્યાં રુચિ કરવું એટલો જ વિષય છે. જ્યાં જ્યાં એને સુખ માન્યું છે, જ્યાં જ્યાં એને સુખ દેખાય છે, જ્યાં જ્યાં એને સુખનો નિશ્ચય છે, ત્યાં ત્યાં એની રુચિ કામ કર્યા વગર રહી શકે નહીં. એટલે રાગ ને રાગના વિષયોમાં એની રુચિ છે. એનું કારણ એ છે કે એનો જે નિશ્ચય છે કે આનાથી મને સુખ છે, એ નિશ્ચય જ્યાં સુધી બદલાય નહીં ત્યાં સુધી, અથવા એ નિશ્ચય ભૂલવાળો છે એવો વિચાર વળીએ કરીને વિવેક ન થાય ત્યાં સુધી એ રુચિ મંદ પડે નહીં, અથવા એ રુચિ મટવાની કોઈ પૂર્વ ભૂમિકા ન થાય. નાસ્તિનો પક્ષ એટલો છે. અસ્થિના પક્ષમાં જેમાં અનંત સુખ ભર્યું છે, જેમાં અનંત શાંતિ ભરી છે, અનંત 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 બેહદ શાંતિનો પિંડ છે, એવા શુદ્ધાત્મ તત્વને ઓળખે તો એની અંદરથી એવી રુચિ ઉમટી પડે, ઉછળીને રુચિ કામ કરે એ બાજુ, કે આવો મારો આત્મા છે, આવું મારું શુદ્ધાત્મ પદ છે, જે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે, એવું શુદ્ધાત્માની ઓળખાણ થતા એની રુચિ પ્રગટે છે. જેને આત્માની રુચિ પ્રગટે, એને એક રજકણની રુચિ કે એને એક રાગના અંશની, કોઈ અંશની રુચિ રહે, રાગ ભલે રહી જશે પણ રુચિ નહીં રહે, અરુચિ ભાવે રહેશે. ત્યારે એને પર્યાયમાં હું સિદ્ધ છું એવી રુચિ થઈ, ત્યારે એને પર્યાયમાં હું સિદ્ધ છું એવો નિર્ણય થયો અંતર તત્વનો, અંતર તત્વનો, પરમાત્મા તત્વનો, પછી એનો પુરુષાર્થ કામ કરશે. રુચિ અનુયાયી વીર્ય પછી પુરુષાર્થ કામ કરશે. એ પહેલા પુરુષાર્થ સાચી દિશા પકડતો નથી. પરમાર્થ વચનિકામાંથી, પરમાર્થ વચનિકાના આગમ અધ્યાત્મના બોલ 667 થી આપણે ચાલ્યા હતા. 667 વચ્ચે સમયસર નિકાલી લીધા હતા. 674 નો મૂળ છે પરમાર્થ વચનિકાના પ્રવચનોમાંથી. બે જીવ સંકિતિ હોય તેમાં એક તો ધ્યાનમાં બેઠા હોય અને બીજા લડાઈમાં ઉભા હોય, ત્યાં બીજા સંકિતિને એમ સંદેહ નથી થતો કે અરે અમે બંને સમકી હતી, છતાં આ તો ધ્યાનમાં બેઠા અને મારે તો લડાઈ નહીં ક્રિયા, આવી શંકા પડતી નથી છે. એ તમામ જીવોને ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. અહિયાં તો સંકિતિનો દ્રષ્ટાંત છે, પણ કેવળીઓના ઉદય એક સરખા નથી. કેમ કે ઉદય પૂર્વ નિબંધન કરેલા કર્મના આવે છે, વર્તમાન દશા ને એની સાથે કોઈ સીધો સંબંધ નથી. ઉદય નો સંબંધ પૂર્વે બંધાયેલા કર્મ ઉદયમાં આવતા હોવાથી એની સાથે છે. સંકિતિ થયા, સમ્યક દ્રષ્ટિ થયા તે બધા જીવોએ ઉદયમાન કર્મ બાંધ્યા છે, મિથ્યાત્વ અને અજ્ઞાનની દશામાં, કે જે એને સંકિતની દશામાં ઉદયમાં આવે છે. સમ્યક દર્શન થયું, પણ કર્મ તો જે ઉદયમાં આવે છે તો પૂર્વે બાંધેલા આવે છે. અને કેવળ જ્ઞાની થાય એને પણ કેવળ જ્ઞાન છે, પણ એમને જે ઉદય છે એ તો પૂર્વ કર્મનો છે. વર્તમાન કર્મ તો જે આવે છે એ તો ચાર ઘાતી છે, એમાં એક જ સમયનો આશ્રવ છે, ઉદય આશ્રવ છે ને ઉદય છે, અને નિર્જરા એક જ સમયમાં બધું છે, બીજો સમય નથી, એને કઈ ગણવામાં આવતું નથી. જે પૂર્વે બંધાયેલા છે ઉદયમાં આવે છે, આશ્રવ ને નિર્જરા થઈ જાય છે. વર્તમાનમાં તો જે છે એ પૂર્વ છે, પૂર્વના ઉદયમાં આવ્યા કરે છે. એમાં એક સરખો ઉદય બધાને હોતો નથી, બધાનો ફેરફાર હોય છે. ત્યાં જે સૂક્ષ્મ ફેરફારો છે એ દેખાતા નથી. સમ્યક દ્રષ્ટિના ફેરફારો તો દેખાય છે, કેમ કે ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે. દેવલોકમાં પણ સમ્યક દર્શન પ્રગટે, એટલે ધર્મ થાય, મનુષ્ય લોકમાં થાય, નારકીઓને સાતે નારકીમાં થાય, અને ત્રી ઇંચમાં સંઘની પ્રાણી હોય એટલાને થાય, મન સહિતના પંચેન્દ્રિય અને મન ચક્કુ તેને હોય એટલાને સમ્યક દર્શન થાય. પછી અસંગની પંચેન્દ્રિય, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિયની એકેન્દ્રિય જીવોને સમ્યક દર્શન થતું નથી, અને સમ્યક દર્શન થવાના તે અધિકારી પણ રહ્યા નથી. કેમ થતું નથી? કે જ્ઞાનની વિરાધના કરીને, આત્માની વિરાધના કરીને જીવોએ મન ગુમાવી બેઠા છે. મને તે વિવેક કરનારી જરૂરી છે, જેની સાથે જ્ઞાનનો ક્ષયોક્ષમ કામ કરે છે, અને જે સુખ દુઃખનો વિવેક કરે છે, પોતાના સુખ દુઃખનો વિવેક કરે છે, એ વિવેકને ગુમાવી બેઠા છે. એટલી હદે વિરાધના થઈ છે. એ ચારે ગતિમાં સમ્યક દ્રષ્ટિ થનાર જીવોને પૂર્વ કર્મ તો ચાર ગતિ અનુસાર કર્મના છે, અને એક એક ગતિમાં વિભિન્નતા છે. કોઈ એક મનુષ્યને માણસ નથી કહેતા, બે માણસના મોઢા સરખા મળતા નથી. ચહેરો છે બધા મનુષ્ય, મનુષ્યના બધા અવયવો મનુષ્યને લાયક હોય છે. ડાક્ટરને પૂછો તો એમ કહે કે જે શરીર રચના છે એનેટોમી એને કહે છે, એ બધાની સરખી. પણ કોઈને એક સરખી દવા લાગુ ન પડે, એનેટોમી એટલે શરીરની રચના, અંદરની હોજરી આ તે આતર બીજું બધું એક સરખું, પણ એક જણને તાવ આવે એક દવાથી ઉતરે, બીજા દવાથી ન ઉતરે, પોતાનો એ દવા ખાઈ ઉતરવું. વિભિન્ન પ્રકારની પ્રકૃતિઓ છે, જળની પ્રકૃતિઓ પણ વિભિન્ન પ્રકારની છે. ત્યાં તો સ્થૂળ રચના એક સરખી છે, પણ પ્રકૃતિ ભેદે અસંખ્ય પ્રકાર છે, દરેકના અસંખ્ય પ્રકાર છે. એવું છે, એટલે દરેકને જુદી જુદી પ્રકૃતિનો ઉદય, જુદા જુદા કર્મનો ઉદય, આઠે કર્મની પણ અસંખ્ય પ્રકારના ભેદો એક એક પ્રકૃતિમાં, મોહનીના અસંખ્ય તારતમ્ય અપેક્ષાએ, જ્ઞાનાવરણની દર્શાવરણની અંખાએ, કેટલા પ્રકૃતિના કેટલાય ભેદો છે, એ તમામ પ્રકારના ઉદય ને ઉદય ભાવો ને એને અનુસરતી જળની ક્રિયા થવા યોગ્ય હોય તે થાય, ન થવા યોગ્ય હોય તે ન થાય, એ પરમાણુ સ્વતંત્ર પરિણામ બિલકુલ કોઈ જીવના ઉદય ભાવને આધીન નથી. એમ બે જીવ સંકિતિ સંકિતિને એનું જ્ઞાન છે, આવું બધું હોય, આવું વિભિન્ન પ્રકારનું હોય એટલે એને શંકા નથી પડતી. એમ બે એક સંકેત એવા હોય કે ચોથે ગુણ સ્થાને પણ જ્ઞાન ધ્યાનની ક્રિયામાં જ રહેતા હોય, બારની અંદર વૈરાગી હોય અને જ્ઞાન ધ્યાન સિવાય એને કોઈ જાણે બીજું કાર્ય નથી. બીજા કોઈ સંકેત એવા હોય, રાજા હોય, ચક્રવર્તી હોય, લડાઈનો ઉદય હોય, ગ્રસ્ત હોય, વેપારનો ઉદય હોય, કુટુંબ હોય, પરિવાર હોય, એ પ્રકારના કાર્યોનો ઉદય હોય, ત્યારે જે લડાઈમાં ઉભા છે એને શંકા નથી પડતી, સંદેહ નથી થતો કે અમે બે શૂન્ય દ્રષ્ટિ છીએ અને આ ધ્યાનમાં આને બેસવાનું, મારે લડાઈમાં રહેવાનું, આ તે કઈ જાત એ શંકા એને પૂર્વક્રમને ભિન્ન રહીને જાણે છે, જુદા પડીને જાણે છે, લડાઈ કરતા દેખાય પણ લડાઈમાં ફળીને જાણતા નથી, જુદા રહીને જાણે છે. એને ધ્યાનમાં બેસે ત્યારે શુદ્ધ ઉપયોગમાં આવતા વાર લાગતી નથી, કેમ કે લડાઈના કાળમાં પણ અંદરથી જુદા પડી ગયા છે કે હું શુદ્ધ આત્મા છું, આ ઉદયનો ખેલ છે, મારાથી કોઈ જુદી ચીજ છે, સ્વયં થઈ રહેલી ચીજ છે, પૂર્વકર્મનું તોફાન છે, એ શાંત થશે, ઉદયમાં આવીને શાંત થશે, એ સિવાય શાંત થાય એવું દેખાતું નથી, પણ એનો અંતર વૈરાગ જુદો હોય છે. અંદર માયના પ્રત્યે એને જરાય આદર, એનું કર્તવ્ય કે જરાય પણ એની અંદર એકમેક થઈને ભળે એમ બનતું નથી. બહારની સ્થિતિ બહુ વિચિત્ર છે. આપ તો આપણે ઘણા દાખલાથી સમજી શકીએ છીએ, પણ આમાં હજી ઘર નથી બેસતી. એક મા એના છોકરાને મારે અને પાડોશણ આવીને એમ કે અરે 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 આ બચ્ચાને મારો છો કેમ તમે, મને તો બહુ વાલો છે ને પ્રિય છે તમારો દીકરો, તમે એને બિલકુલ હાથ ડાળતા નહીં, એને મા મારતી હોય તો ચૂંટવીને લઈ લે અને પંપાળવા માંડે, કોનો પ્રેમ વધારે છે બેમાં, પ્રદૂષણનો વધારે નહીં, પણ આને તો લાલ ચોળ આખતે ધડીંગ 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 કરતી થપાટ બે ચાર જીકી દે, પ્રાણ તો નો આજ તોફાન કરતો હોય તો એ મા એ મા છે અને પાડોશી એ પાડોશી છે. અંતરનો પ્રેમ જે એને માને એની બચ્ચા ઉપર આવે એ કોઈ સંજોગોમાં પાડોશણને આવે નહીં. બહુ સારું 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 ખવડાવે, સારું સારું જીવડાવે, કપડાં બજારમાંથી ખરીદીને લાવે, એના માટે સારી ચીજો રમકડા લઈ આવે, ખાવાનું લઈ આવે, કદી એના પર ગુસ્સો ન કરે, તો પણ અંતરનો પ્રેમ જે એની માને આવે એ કદી પાડોશીને આવે નહીં. આવે પાડોશી એની કાકી હોય, માસી હોય, મામી હોય, ગમે તે હોય નહીં આવે. પાડોશી તો હંગી નથી, પણ હંગી હોય તો કોઈને આવે નહીં. આવે એવો અંતરનો પ્રેમ જે એને આત્મા પ્રત્યે છે સંકિતિને, એ પાડોશી થઈ ગયા છે, ઉદયના પાડોશી થઈ ગયા છે. ઉદયમાં પ્રેમ શ્રીમદજી લખે છે, ભોગવવો અવશેષ રે, ઉદય કર્મ નો ભોગ ભોગવવો અવશેષ રે, થોડો ભોગવવો બાકી છે. એકાદમાં અમે તો હવે છૂટી જવાના છીએ, કે એનાથી છૂટું 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 દુશ્મનના પંજામાંથી છૂટું છૂટું થઈ રહ્યું છે, એને એમાં એને પ્રેમ હોતો નથી. દશાની થોડી ચર્ચા કરી